परिवार सदन सुखदाई। માણસ પોતાના જીવનમાં સુખ શાંતિ ક્યારે મેળવી શકે? જ્યારે રાગ દ્વેષથી પર થાય, મારા તારામાંથી બહાર નીકળી જાય, સમભાવ સદભાવ ઊંચ નીચ ની વાતને ભૂલી જાય, દ્વંદ્વાત્મક વૃત્તિ એ જ માણસને અશાંત કરનારી છે અને પ્રભુથી દૂર રાખનારી છે। એટલે કહ્યું કે ના જાત ધન પોતાની મોટાઈ કે કોઈ પણ પ્રકારનો માણસની વૃત્તિઓ તરફનો અભાવ કુભાવ અંતર એ બધું જ મૂકીને માત્ર એક પ્રભુનું જ શરણ અને ભગવાન એ આપણા મનને આપણા હૃદયને સદન બનાવીને પોતાનું નિવાસ પોતાનું ઘર બનાવીને રહે એ આવા પ્રકારનું જેનું ઘર એને સુખદાયી કહ્યું। કોઈ પણ પ્રકારનું અંતર ન રાખે, દરેકમાં સમભાવ સમાનતા। જો આમ જોઈએ તો માનવ માત્ર એક છે, માનીએ છે સ્વીકારીએ છે, છતાંય કોઈક એવી ઘણી બધી પરિસ્થિતિઓ આ એકબીજાને અલગાવવાની અંદર ફેંકી દેતી હોય છે। માનવ માત્રની એક જ જાત છે, તદ્દન સાચી વાત। આજે જોઈએ છે કે એવી માન્યતાઓ અને એવી મનની સંકુચિતતાઓ માણસને દ્વેષ આતંક કેટલાય પ્રકારના એવા એની અંદર નાખી દે કે માનવ જાત ક્યારે એક થઈ ના શકે, માનવ જાત એક થઈ જ ના શકે। તો એના માટે કહ્યું કે જો એક થવું હોય અને એકમાત્ર માનવ એ જ, એના માટે કહ્યું સબતજી માત્ર પ્રભુની અંદર જ સર્વમાં પ્રભુ દેખે, કોઈ પણ જાતનો ભેદભાવ કોઈ પણ જાતનું અંતર સહેજ પણ ન રહેવા દે પ્રભુ। એ ઘર એ ગામ કે રાષ્ટ્ર એ દેશ આપના નિવાસ માટે અત્યંત સુખદાયી છે, સદન સુખદાયી। એની અંદર આપનો નિવાસ શાંતિમય હશે અને આ બધાને તજીને સબ તજી તો મહી રહી પૂરે। બધાને પોતાના મનની અંદર વ્યવહારથી મનથી એનો ત્યાગ રાખે, વ્યવહાર ભલે સાથે રાખે। સબ તજી રહી ભગવાન આપને જ હૃદયમાં ધારણ કરીને જે રહે છે એ કે હૃદય રહો એના હૃદયની અંદર આપ નિવાસ કરો। એથી આગળ કહે છે સ્વર્ગ નર્ક અપવર્ગ સમાન, જેને કંઈ પણ સદકાર્ય કરવું છે તો સારું કાર્ય કરવા માટે ભલે નર્કની યાતના ભોગવવી પડે તો પણ હું તૈયાર છું। જેને ભગવત પ્રાપ્તિ કરવી છે એના માટે સ્વર્ગ કે નર્કમાં કોઈ ભેદ નથી। યુધિષ્ઠિર સ્વર્ગારોહણમાં નીકળ્યા છે, સાથે ધર્મરાજ સ્વાનનું રૂપ લઈને નીકળ્યા છે આવ્યા છે। સ્વર્ગમાં પ્રવેશતા કે છે આ કૂતરું તમારી સાથે નહીં આવી શકે, તો કે મારે તમારો સ્વર્ગ કશી જરૂર, મારે નથી જરૂર, જે મારી સાથે આવ્યો છે છેક સુધી અને હવે એને એકલું કેમ છોડી દઉં। માણસ પણ વિચાર કરે ધર્મ શું છે, યુધિષ્ઠિર ધર્મરાજ કહેવાયા, સાથે આવેલા એ શ્વાનને પ્રવેશ ન મળે તો તમારું સ્વર્ગ મારે નથી જોઈતું, ભલે હું નર્કમાં જીવ, સ્વર્ગ નર્ક અપવર્ગ સમાન। જેને સદગતિની કોઈ આકાંક્ષા નથી, ઈચ્છા નથી, નરક પરમ બર સુરપુર જાઓ નરકમાં પડવાનું આવે કે સ્વર્ગમાં જવાનું આવે, વારો આવે, પણ હું મારા પ્રભુનો ત્યાગ નહીં કરું. એ જ વાતને અહીંયા કહી, સ્વર્ગ નરક મારા માટે તો બંને સમાન છે. યાતના કોને ભોગવવાની છે? આત્માને તો કશું ભોગવવાનું હોતું નથી. સુખ દુઃખાદિથી, સ્વર્ગ નરકથી, દુર્ગતિ સદગતિથી તો પર છે. જો આત્મસ્થિતિ થઈ જાય ને તો એના માટે ભગવદ સ્થિતિ પ્રાપ્ત થઈ અને ભગવાન જેના હૃદયમાં મનમાં આવીને બેસે એના માટે દુઃખના દિવસો આવે તો પણ શું. યુધિષ્ઠિર, હરિશ્ચંદ્ર, નળ રાજા દુઃખની પરિસ્થિતિની અંદર પોતે પોતાની જાતમાં સ્વસ્થ. રંતિદેવ દુઃખની પરિસ્થિતિમાં પણ પોતાની જાતને બિલકુલ વ્યવસ્થિત, દુઃખને માન્યું જ નથી, દુઃખ છે, ભૂખને ભૂખ નથી માની રંતિદેવે, દુઃખને દુઃખ નથી માન્યું યુધિષ્ઠિર કે હરિશ્ચંદ્રએ. તો એને માટે બધું સ્વર્ગ નર્ક ભલે ધર્મને માટે સત્યને માટે દુર્ગતિ થાય તો હું સ્વીકારો, ભગવાનને મારા હૃદયમાં બેસાડવા હોય. ગોપીઓની વાત નથી, ભગવાનને બીમારી થઈ, ઉપચાર કરવાના થયા તો સત્યભામાને બધા કે કેવી રીતે ઉપચાર થાય? એનો ઉપચાર એક જ, ભગવાનનું દુઃખ કોણ લઈ શકે અને એમને મુક્ત કરી શકે? જે ભગવાનને માથે હાથ મૂકે એ તો પાપ લાગે, દુર્ગતિ થાય. બધી જ પટરાણીઓએ એ બાબતની અંદર કહેવાતો દુર્ગતિ થાય, એ તો હાથ મુકાતો હશે. નારદજીને મોકલ્યા, જાઓ વ્રજમાં જઈને વ્રજવાસીઓને પૂછો, સમાચાર આપો કે ભગવાન બીમાર પડ્યા છે ને. તો કે જેનો કઈ ઉપચાર દવા કરો? તો કે હા, શું છે? કે એને માથે જે હાથ મૂકે તો પ્રભુ સાજા થઈ જાય ને એનું દુઃખ એને લઈ લેવું પડે ને પછી એને નરકમાં જવું પડે. કઈ વાંધો નહીં, નરકમાં અમે જવા માટે તૈયાર છે ભગવાનને માટે. જીવનમાં ભગવદ પ્રાપ્તિ માટે જો દુર્ગતિ આવતી હોય તો પણ સ્વીકારવા માટે અમે તૈયાર છીએ. અને એના માટે વાલ્મીકીજી કહે છે, સ્વર્ગ નર્ક અપવર્ગ એને બધું જ સમાન છે, કશાયમાં ભેદ નથી. જે કોઈ પરિસ્થિતિમાં મને મુખ્ય પરિસ્થિતિમાં હું રહેવા માટે બસ તૈયાર છું. જ્યાં ત્યાં દેખ ધરે ધનુવાર, બસ મારા ભગવાન જ્યાં હોય ત્યાં ધનુષ પાણધારી હાથમાં હોય. કેમ? જ્યાં માણસની અંદર દ્વંદ્વાત્મકતા આવે ત્યાં યુદ્ધ થાય, ત્યાં ક્લેશ થાય, ત્યાં દુઃખ પણ આવે, સંઘર્ષ પણ થાય. એટલે સ્વર્ગ નર્કની વાત કરી એટલે દ્વંદ્વાત્મક જીવન ન જીવાય. અને જ્યાં દ્વંદ્વાત્મકતા આવે તો ભગવાન ધનુષ બાણ લઈને ઉભેલા છે, એ દ્વંદ્વને શાંત કરી દેવા, એ દ્વંદ્વ ઉપર વિજય મેળવવા માટે. બસ મન વચન કર્મથી આપનો સદા બનીને રે, મન કર્મ વચન કરી સેવીએ રે, કટે કોટી જન્મના પાપ, સંત રામ શિરોમણી મૂર્તિ. મન કર્મ વચનથી બસ પ્રભુમાં ક્યારે પણ મન ક્યાંય ન જવું જોઈએ, મન પણ કર્મ ને વચનની સાથે રહેવું જોઈએ. શક્ય છે ને? અઘરું છે. ભગવાનની માળા લઈને બેઠા હઈએ, જપ એના કરતા હઈએ, મોઢાથી મંત્ર પણ બોલાતો હોય પણ મનને સાથે બેસાડો જોઈએ. એટલે ભગવાને ગીતામાં 14મા અધ્યાયની અંદર કહ્યું, મનઃ પ્રસાદ, મનની કૃપા પહેલી જોઈએ. સૌથી પહેલો સહકાર મનનો જોઈએ, શરીરનો જોઈએ. મન શરીર અને સમય ત્રણેય સહકાર આપે ને તો જ કાર્ય થઈ શકે. ત્રણમાંથી કોઈ પણ એક કે ભાઈ મારે હું સહકાર નહીં આપી શકું, મારાથી નહીં થાય, શું કરશો? પડતું મૂકવું પડે કામ. મન અને સમય સહકાર આપે પણ શરીર માંદું હોય તો શું કરવું? શરીર અને મન સહકાર આપે પણ સમય ના હોય તો શું કરશો? શરીર એ સારું છે, સમય બરાબર છે, પણ મન જ સહકાર નહીં આપે. નથી કરવું, નો મૂડ, શું કરશો? એટલે મન વચન કર્મ વડે રાવ બધી જ રીતે આપને સમર્પિત થયેલો હોય. અને એના માટે બાલકદાસજીએ કહ્યું, મન વચન કર્મ થકી સેવીએ. બસ પ્રભુનું સેવન કરવું હોય ને તો મન વચન અને કર્મથી. તો કર્મથી થાય, વચનથી નામ સ્મરણ, પણ મનથી સ્થિરતા કેવી રીતે આવે? મનની સ્થિરતાની અંદર જે કંઈ સ્તુતિ થતી હોય, જે કંઈ કર્મ થતું હોય, ત્યારે મન એને અનુસરે, એને દોરે, દોરાય એમાં, બીજે ક્યાંય ના જાય. જેમ એક વિચાર મનને લઈ જાય ત્યાં સુધી, મન એ વિચારને લઈ જાય, એ રીતે કોઈ પણ ક્રિયા કરીએ, નામ જપની, પૂજનની, પ્રદક્ષિણાની, તો તે વખતે પ્રદક્ષિણા થાય, કર્મ થયું, એની સાથે જપ થાય તે વચનથી થયા, અને મનને ત્યાં પરોવવાનું, એટલે એ બંને ક્રિયાની સાથે, ક્રિયા અને વચન સાથે મનને જો રાખીશ, રહેશે, પ્રયત્ન કરશો તો વચનથી, નામ સ્મરણથી અને ક્રિયાથી, જો વચનથી, મનથી સહેજ આગળ જશો તો કંઈક ભૂલ થઈ જશે, મંત્ર પાઠ કરવામાં આગું પાછું થઈ જશે, અને જે ક્રિયા કરવાની છે ભજનની, પૂજનની, એમાં પણ એ ક્રમમાં આગું પાછું થઈ જશે. બેમાંથી એ કંઈ આગું પાછું ન થાય ત્યારે સમજવાનું કે મન કર્મ વચન કરી સેવીએ રે, મન ક્રમ વચન રાવ રચેરા, તો જ એ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે.